એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જ્હોન ડેવી વિશે વાત કરવાના છીએ.
હા, જ્હોન ડેવી અમેરિકન ફિલોસોફર, મનોવૈજ્ઞાનિક અને ખાસ તો શિક્ષણ સુધારક.
બરાબર, એમનું નામ આવે એટલે તરત શિક્ષણ યાદ આવે, પણ એમનું કામ તો એનાથી ઘણું વિશાળ હતું નહીં. એમનું જીવન જુઓ, 1859 થી 1952, લગભગ એક સદી.
હા, અને એ પણ કેવો સમય! અમેરિકામાં ગૃહયુદ્ધ પછીનું પુનર્નિર્માણનો સમય, ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણ અને પછી તો બે વિશ્વયુદ્ધ અને શીતયુદ્ધની શરૂઆત, આ બધાની વચ્ચે એ જીવ્યા અને વિચાર્યું.
એટલે એમ કહી શકાય કે એમના વિચારો એ સમયના પડકારોમાંથી જ ઘડાયા હશે.
ચોક્કસ, ડેવીની સૌથી મોટી વાત એ હતી કે એમણે ફિલોસોફીને, તમે કોને કે હાથી દાંતના મિનારામાંથી બહાર કાઢી એને વાસ્તવિક જીવન સાથે જોડી,
ખાસ કરીને શિક્ષણ અને લોકશાહી સાથે. એમને
બિલકુલ, એમનો જે વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ છે, એનો મૂળ વિચાર જ એ હતો કે વિચારોની કસોટી એના પરિણામોથી થાય, એ કામ લાગે છે કે નહીં, સમસ્યા ઉકેલે છે કે નહીં.
એટલે વિચારો ખાલી દિમાગની કસરત નથી, પણ જીવન જીવવાના ઓજાર છે.
બરાબર, સાધનો. એટલે જ એમના વ્યવહારવાદને ઘણીવાર સાધનવાદ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ પણ કહેવાય છે.
તો થોડું એ સમયના માહોલ વિશે વાત કરીએ. 19મી સદીનો અંત, 20મીની શરૂઆત, અમેરિકા બદલાઈ રહ્યું હતું
ખૂબ ઝડપથી. કારખાનાઓ ધમધમતા હતા, શહેરો મોટા થઈ રહ્યા હતા, લાખો લોકો યુરોપથી આવી રહ્યા હતા.
એટલે સમાજમાં એક પ્રકારની ઉથલપાથલ હતી.
હા, અને બૌદ્ધિક રીતે પણ. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ચર્ચામાં હતો, વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો તણાવ વધતો હતો. આ બધા વચ્ચે ડેવી જેવા લોકો વિચારતા હતા કે આ નવા સમાજને કેવી રીતે સમજવો, કેવી રીતે ચલાવવો.
એમના સમકાલીનો કોણ હતા?
ચાર્લ્સ સેન્ડર્સ પિયર્સ, વિલિયમ જેમ્સ, આ બધા પણ વ્યવહારવાદ સાથે જોડાયેલા હતા. પછી જેન એડમ્સ જેવા સમાજ સુધારકો પણ હતા. ડેવી આ બધાથી પ્રભાવિત થયા અને એમની સાથે સંવાદમાં રહ્યા.
અને વિશ્વયુદ્ધો અને મહામંદી જેવી ઘટનાઓ, એની પણ અસર હશે જ.
ખૂબ જ. આ બધી ઘટનાઓએ લોકશાહી, શિક્ષણ અને સમાજના પુનર્નિર્માણ અંગેના એમના વિચારોને વધુ મજબૂત અને કદાચ વધુ તાકીદના બનાવ્યા.
ચાલો હવે એમના અંગત જીવન તરફ વળીએ. એમનો જન્મ વર્મોન્ટમાં થયો હતો, નહીં?
હા, બર્લિંગ્ટનમાં, એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર. પિતા કરિયાણાના વેપારી હતા. શરૂઆતનો ઉછેર ન્યૂ ઇંગ્લેન્ડની પ્રોટેસ્ટન્ટ પરંપરામાં થયો,
પણ પછીથી એ ધર્મનિરપેક્ષ માનવતાવાદ તરફ વળ્યા.
હા, ધીમે ધીમે. એમણે યુનિવર્સિટી ઓફ વર્મોન્ટમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી થોડી અનિશ્ચિતતા હતી કે શું કરવું. 3 વર્ષ હાઈસ્કૂલમાં ભણાવ્યું.
અચ્છા, એટલે શિક્ષણનો અનુભવ શરૂઆતથી જ હતો?
હાસ તો, પણ પછી ફિલોસોફીમાં ઊંડો રસ પડ્યો એટલે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી ગયા PhD કરવા. અને શરૂઆતમાં એમના પર જર્મન ફિલોસોફર હેગલનો બહુ પ્રભાવ હતો.
હેગલનો આદર્શવાદ. પણ આપણે વાત કરી વ્યવહારવાદની, તો આ ફેરફાર ક્યારે આવ્યો?
એમના શરૂઆતના વર્ષો યુનિવર્સિટી ઓફ મિશિગનમાં ગયા. ત્યાં જ એમના લગ્ન થયા એલિસ ચિપમેન સાથે. એલિસે એમને સામાજિક પ્રશ્નોમાં વધુ રસ લેતા કર્યા. પણ મોટો બદલાવ આવ્યો શિકાગોમાં.
યુનિવર્સિટી ઓફ શિકાગો 1894 થી 1904, આ એમનો સૌથી મહત્વનો સમયગાળો ગણાય છે, ખરું ને?
બિલકુલ. અહીં એમણે પેલી પ્રખ્યાત લેબોરેટરી સ્કૂલ શરૂ કરી, જેને ડેવી સ્કૂલ પણ કહે છે. આ સ્કૂલ એમના માટે જાણે એક પ્રયોગશાળા હતી,
શિક્ષણના સિદ્ધાંતોને ચકાસવા માટે.
હા, બાળકો ખરેખર કેવી રીતે શીખે છે, એમની જિજ્ઞાસા કેવી રીતે જાગે છે, આ બધું એમણે જાતે જોયું, અનુભવ્યું. અને આ અનુભવોએ જ એમને હેગેલના અમૂર્ત વિચારોથી દૂર કરીને અનુભવ અને પ્રયોગ પર આધારિત વ્યવહારવાદ તરફ દોર્યા. અહીં જ એમનો પરિપક્વ વ્યવહારવાદ વિકસ્યો.
પેલો કિસ્સો બહુ જાણીતો છે ને, લેબ સ્કૂલનો.
હા, પેલો બાળકવાળો કે કોઈએ પૂછ્યું શું શીખો છો અને બાળકે કહ્યું અમે શીખતા નથી, અમે કરીએ છીએ.
હા, એ જ લર્નિંગ બાય ડુઇંગ નો પરફેક્ટ દાખલો.
ખરેખર આ શિકાગોના 10 વર્ષ એમના માટે ખૂબ જ ફળદાયી રહ્યા. જોકે એ જ સમયગાળામાં એમના એક પુત્રનું મૃત્યુ પણ થયું, જેની ઊંડી અસર એમના પર રહી. કદાચ એનાથી પણ એ જીવનની નક્કર સમસ્યાઓ તરફ વધુ વળ્યા.
શિકાગો પછી કોલંબિયા યુનિવર્સિટી,
ન્યૂયોર્કમાં.
હા,
1904 થી 1930 સુધી લગભગ 26 વર્ષ અહીં એમનો વ્યાપ વધ્યો. તેઓ માત્ર એકેડેમિક ફિલોસોફર ન રહ્યા પણ એક જાહેર બુદ્ધિજીવી બન્યા,
એટલે કે સમાજના પ્રશ્નો પર લખતા બોલતા.
બરાબર. એમના વિચારો અખબારોમાં, મેગેઝિન્સમાં આવતા, ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયા. નિવૃત્તિ પછી પણ છેક 1952 સુધી, 92 વર્ષની ઉંમર સુધી સક્રિય રહ્યા, લખતા રહ્યા, પ્રવાસ કરતા રહ્યા.
અદ્ભુત. તો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. વ્યવહારવાદ કે સાધનવાદ, ફરીથી થોડું સ્પષ્ટ કરશો?
સરળ શબ્દોમાં કહીએ તો વિચારો એ દુનિયાના ફોટા નથી, પણ સમસ્યા ઉકેલવાના હથિયાર છે.
ઓકે, ટૂલ્સ.
હા, કોઈ વિચાર સાચો છે કે ખોટો એનો આધાર એ છે કે એ વ્યવહારમાં કેટલો કારગર નીવડે છે. જો કોઈ વિચાર આપણને કોઈ પરિસ્થિતિને સારી રીતે સમજવામાં અને એના પર કામ કરવામાં મદદ કરે તો એ ઉપયોગી છે, એ સાચો છે. એટલે સત્ય એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક પ્રક્રિયા છે. આપણે અનુભવ કરીએ, વિચારીએ, ચકાસીએ અને સત્યને પામીએ.
એટલે આ રીતે એમણે ફિલોસોફીનું કામ જ બદલી નાખ્યો, એને વધુ વ્યવહારુ બનાવ્યો.
બરાબર. આ જ એમનો ફિલોસોફીમાં પુનર્નિર્માણ, રિકન્સ્ટ્રક્શન ઇન ફિલોસોફી નો આઈડિયા હતો. એમણે કહ્યું કે ફિલોસોફીએ ખાલી જૂના ગ્રંથોની ચર્ચા કર્યા કરવાને બદલે વર્તમાન સમાજની સમસ્યાઓ જેમ કે શિક્ષણ, લોકશાહી, ન્યાય, એના પર ધ્યાન આપવું જોઈએ. એ સામાજિક ટીકા અને સુધારણાનું સાધન બનવી જોઈએ.
અને લોકશાહી વિશે એમનો શું વિચાર હતો? તમે કહ્યું કે એ માત્ર શાસન પદ્ધતિ નહોતી.
ના, બિલકુલ નહીં. આ માટે લોકશાહી એટલે જીવન જીવવાની એક રીત, અ વે ઓફ લાઈફ. એક એવો સમાજ જ્યાં લોકો ભેગા મળીને પોતાની સમસ્યાઓ વિશે વિચારે, દલીલો કરે, એકબીજાને સાંભળે અને સહિયારા ઉકેલ સુધી પહોંચે.
એટલે કે સતત સંવાદ અને સહકાર.
હા, અને આ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. એવું શિક્ષણ જે લોકોને સ્વતંત્ર રીતે વિચારતા, સવાલ પૂછતા અને સહકારથી કામ કરતા શીખવે. એટલે જ એમનું પુસ્તક છે ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન. લોકશાહી અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલા છે.
શિક્ષણ પર તો એમનો પ્રભાવ આજે પણ દેખાય છે, પ્રગતિશીલ શિક્ષણ જેને કહીએ છીએ.
હા, એના મૂળમાં ડેવીના જ વિચારો છે. કરીને શીખવું, અનુભવ દ્વારા શીખવું, બાળકની રૂચિને મહત્વ આપવું, ઘોખણપટ્ટીનો વિરોધ, વિવેચનાત્મક વિચાર, આ બધું.
શાળા અને સમાજને જોડવાની વાત પણ એમણે કરી હતી ને?
ચોક્કસ. શાળાએ કે સમાજથી અલગ ટાપું નથી, એ સમાજનો જ એક ભાગ છે. અને એણે બાળકોને સમાજમાં અસરકારક રીતે જીવવા માટે તૈયાર કરવા જોઈએ. એમણે મન અને શરીર કે સિદ્ધાંત અને વ્યવહાર જેવા દ્વૈતવાદોને પણ નકાર્યા. બધું એકબીજા સાથે જોડાયેલું છે, અનુભવમાં ગૂંથાયેલું છે.
એમણે લખ્યું પણ ઘણું છે. કે આ પુસ્તકો ખાસ વાંચવા જેવા ગણાય? તમે ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશનનો ઉલ્લેખ કર્યો.
હા, એ તો એમની મેગ્નમ ઓપસ ગણાય, 1916માં આવેલું. પણ એ પહેલાં 1896માં એમનો એક લેખ આવેલો, ધ રિફ્લેક્સ આર્ક કોન્સેપ્ટ ઇન સાયકોલોજી. નાનો લેખ, પણ મનોવિજ્ઞાનમાં એને મોટી અસર કરી. એણે વર્તણૂકને ખાલી ઉત્તેજના પ્રતિભાવ તરીકે જોવાની રીત બદલી.
અચ્છા.
પછી ધ સ્કૂલ એન્ડ સોસાયટી 1899માં એમણે લેબ સ્કૂલના અનુભવો વર્ણવ્યા. હાઉ વી થિંક 1910 વિચારવાની પ્રક્રિયા પર છે. એક્સપિરિયન્સ ઇન નેચર 1925 એમનું મુખ્ય ફિલોસોફિકલ પુસ્તક કહી શકાય.
અને આર્ટ ઇઝ એક્સપિરિયન્સ 1934 એમાં શું છે?
એમાં એમણે કલાને રોજિંદા જીવનના અનુભવ સાથે જોડી. કલા એ કંઈક અલગ વિશિષ્ટ લોકો માટેની વસ્તુ નથી, પણ સામાન્ય માનવીય અનુભવનો જ એક ભાગ છે એવું એમણે બતાવ્યું.
અને પેલું બીજું શિક્ષણ પરનું પુસ્તક એક્સપિરિયન્સ એન્ડ એજ્યુકેશન,
હા, 1938નું. એ સમયે પ્રગતિશીલ શિક્ષણની ટીકા થવા માંડી હતી કે એમાં શિસ્ત નથી, ધોરણો જળવાતા નથી. એટલે ડેવીએ આ પુસ્તકમાં સ્પષ્ટતા કરી. એમણે કહ્યું કે ખાલી અનુભવ પૂરતો નથી, અનુભવને દિશા આપવી પડે, એના પર ચિંતન કરવું પડે, એને જ્ઞાન સાથે જોડવું પડે. એટલે અનુભવ અને માર્ગદર્શન વચ્ચે સંતુલનની જરૂર છે.
સમજાયું. જો આપણે એમની સરખામણી એમના સમકાલીન વ્યવહારવાદીઓ જેમ્સ અને પિયર્સ સાથે કરીએ તો શું ફરક હતો?
ત્રણેનો પાયો તો એક જ હતો કે વિચારોની કસોટી વ્યવહારમાં થાય, પણ જેમ્સનો ઝોક થોડો વ્યક્તિગત અનુભવ અને મનોવિજ્ઞાન તરફ વધુ હતો, પિયર્સનો તર્કશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર.
અને ડેવી?
ડેવીએ આ બંનેને લીધા, પણ એમનો ભાર સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓ પર વધુ રહ્યો. એમણે વ્યવહારવાદને શિક્ષણ, રાજકારણ, નૈતિકતા, કલા આ બધા ક્ષેત્રોમાં ખૂબ વિસ્તારથી લાગુ કર્યો. એમણે સમાજ અને વ્યક્તિ વચ્ચેના સંબંધ પર, લોકશાહી પ્રક્રિયા પર વધુ ધ્યાન આપ્યું.
એટલે એમનો અભિગમ વધુ સામાજિક હતો?
હા, કહી શકાય. એમણે પરંપરાગત ફિલોસોફીના ઘણા દ્વૈતવાદો જેવા કે મન, શરીર, વિચાર કાર્ય, વ્યક્તિ સમાજ એને તોડવાનો પ્રયત્ન કર્યો. એમણે બધું એક સંકલિત અનુભવ તરીકે જોયું.
આજે 21મી સદીમાં એમના વિચારોની શું પ્રાસંગિકતા છે? એમનો વારસો શું છે?
શિક્ષણમાં તો જેમ આપણે વાત કરી, એમનો પ્રભાવ હજુય ઘણો છે. ભલે એમના નામનો સીધો ઉલ્લેખ ન થતો હોય, પણ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક ડેવીના વિચારો છે.
જોકે ટીકાઓ પણ થાય છે કે એમના વિચારોના નામે ઘણીવાર છીછરી પદ્ધતિઓ અપનાવાય.
હા, એ સાચું છે, અને ડેવી પોતે પણ એનાથી સાવધ હતા. એક્સપિરિયન્સ અને એજ્યુકેશન લખવાનો એક હેતુ એ પણ હતો, પણ મૂળ વિચાર કે શિક્ષણ સક્રિય, અનુભવજન્ય અને સામાજિક હોવું જોઈએ, એ તો આજે પણ એટલો જ મહત્વનો છે.
અને લોકશાહી વિશેના એમના વિચારો આજના સમયમાં?
મને લાગે છે કે આજે વધુ પ્રાસંગિક છે. જ્યારે આપણે જોઈએ છીએ કે લોકો રાજકારણથી વિમુખ થઈ રહ્યા છે, સંવાદ ઘટી રહ્યો છે, નિષ્ણાતો અને સામાન્ય નાગરિકો વચ્ચે અંતર વધી રહ્યું છે, ત્યારે ડેવી યાદ આવે છે.
કે લોકશાહી એટલે સતત ભાગીદારી અને વાતચીત.
બરાબર. એમની સહભાગી લોકશાહીની વાત એ આજે પણ ઘણા સામાજિક આંદોલનો માટે પ્રેરણારૂપ છે. એમનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડ્યો હતો. ચીન, તુર્કી, જાપાન, મેક્સિકો, અનેક દેશોમાં એમના વિચારો પહોંચ્યા.
એમના કોર્ટ્સ પણ બહુ પ્રખ્યાત છે. પેલું શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ પોતે જ જીવન છે.
હા, એટલે કે ભણતરને ભવિષ્ય માટેની કંટાળાજનક તૈયારી ન ગણો, એને અત્યારનો, વર્તમાનનો જીવંત અનુભવ બનાવો.
અને બીજું, આપણે અનુભવથી શીખતા નથી, આપણે અનુભવ પર ચિંતન કરીને શીખીએ છીએ.
આ પણ બહુ મહત્વનું. ખાલી કંઈક કરી લીધું એટલે શીખી લીધું એવું નથી, એના પર વિચારવું પડે. એમાંથી શું તારણ કાઢ્યું, શું સમજ્યા, એ જરૂરી છે. રિફ્લેક્શન ઓન એક્સપિરિયન્સ.
અને લોકશાહીવાળું વાક્ય તો અદ્ભુત છે. લોકશાહીને દરેક પેઢીએ નવેસરથી જન્મ આપવો પડે છે, અને શિક્ષણ તેની દાયણ છે.
બહુ ઊંડી વાત છે. લોકશાહી તૈયાર મળેલી ભેટ નથી, એને જીવંત રાખવી પડે. દરેક પેઢીએ એને પોતાના સમયના સંદર્ભમાં ફરીથી બનાવવી પડે, અને આ કામમાં શિક્ષણનો રોલ મુખ્ય છે, દાયણ જેવો.
પણ ડેવીની ટીકાઓ પણ થઈ છે, એના વિશે પણ વાત કરવી જોઈએ.
જરૂર. જેમ કે શૈક્ષણિક ટીકાકારો કહે છે કે એમની પદ્ધતિઓને કારણે શૈક્ષણિક સ્તરમાં ઘટાડો થયો, બૌદ્ધિક કઠોરતા ઓછી થઈ.
જો કે તમે કહ્યું એમ, એ કદાચ વિચારોના ખોટા અમલીકરણનું પરિણામ હોય.
હા, ડેવીના સમર્થકો એમ જ કહે છે. પછી ફિલોસોફિકલ રીતે કેટલાક કહે છે કે એમનું લખાણ અસ્પષ્ટ છે, પૂરતું તાર્કિક નથી. એમના પ્રકૃતિવાદ પર પણ સવાલ ઉઠ્યા છે કે એ નૈતિકતા અને મૂલ્યોને પૂરતો ન્યાય આપે છે કે કેમ.
સાપેક્ષવાદ તરફ દૂરી જાય છે એવી ચિંતા પણ વ્યક્ત થઈ છે. નહીં.
હા, કે જો બધું જ વ્યવહાર અને પરિણામ પર આધારિત હોય તો કોઈ શાશ્વત સત્ય કે મૂલ્ય રહે જ નહીં.
અને રાજકીય રીતે
બંને બાજુથી ટીકા થઈ. ડાબેરીઓ કહે કે એમનો ધીમો, ક્રમિક સુધારાનો માર્ગ પૂરતો નથી, એનાથી મૂળભૂત સામાજિક અન્યાય દૂર ન થાય.
અને જમડેરીઓ?
એમને લાગ્યું કે ડેવી સમુદાય પર વધુ પડતો ભાર મૂકે છે અને વ્યક્તિગત સ્વતંત્રતાને ઓછું મહત્વ આપે છે, એટલે એમનો અભિગમ સમાજવાદી કે સમુદાયવાદી જેવો છે.
એટલે એમના વિચારો વિવાદાસ્પદ પણ રહ્યા.
ચોક્કસ. કોઈ પણ મોટા વિચારકના વિચારો સાથે આવું થતું જ હોય છે.
એમના જીવનની કોઈ રસપ્રદ વાતો? તમે લેબ સ્કૂલનો કિસ્સો કયો હતો.
હા, બીજું એ કે એ ખૂબ જ સક્રિય રહ્યા. 87 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા.
ખરેખર?
હા, અને 80ના દાયકામાં 2 બાળકો દત્તક પણ લીધા. એ NAACP ના સ્થાપક સભ્ય હતા, જે અશ્વેતોના અધિકાર માટે લડતી સંસ્થા છે.
ઓહ, એ નહોતી ખબર.
મહિલા મતાધિકારના સમર્થક હતા. પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાય એનો વિરોધ કરેલો અને પાછળથી સોવિયત યુનિયનની સરમુખત્યારશાહીના પણ ટીકાકાર હતા.
અને ચીનનો પ્રવાસ?
હા, 60 વર્ષની ઉંમરે 2 વર્ષ ચીનમાં ગાળ્યા, 200થી વધુ લેક્ચર આપ્યા અને ત્યાં એ મિસ્ટર ડેમોક્રેસી તરીકે ઓળખાયા, ખૂબ જ લોકપ્રિય થયા હતા.
જબરદસ્ત. આટલું બધું એક જીવનમાં, તો આપણે આ ચર્ચેના અંત તરફ છીએ. જ્હોન ડેવીના વિચારોમાંથી આજે આપણે શું લઈ શકીએ? કોઈ અંતિમ વિચાર?
એક વિચાર જે મારા મનમાં આવે છે તે આ છે. આપણે અત્યારે માહિતીના યુગમાં જીવીએ છીએ, ખરું ને? ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, માહિતીનો ધોધ છે.
સાચી, ખોટી, ગેરમાર્ગે દોરનારી બધી જ.
બરાબર. આવા સમયે ડેવીએ જે વિવેચનાત્મક તપાસ એટલે કે ક્રિટિકલ ઇન્ક્વાયરી અને અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો હતો, એની જરૂરિયાત કદાચ પહેલા કરતાં પણ વધારે છે.
એટલે કે માહિતીને એમ જ સ્વીકારી લેવાને બદલે એને ચકાસવી, એના પર વિચારવું.
હા, અને જો લોકશાહીને દરેક પેઢીએ નવેસરથી જન્મ આપવાનો હોય તો આજના ડિજિટલ યુગમાં, માહિતીના આ મહાસાગરમાં, કેવી રીતે વિચારવું, કેવી રીતે સંવાદ કરવો, કેવી રીતે જવાબદાર નાગરિક બનવું, આ શીખવવાની અને શીખવાની જવાબદારી આપણા શિક્ષણ પર અને આપણા સૌ પર કેટલી મોટી છે, ડેવીનો આ સવાલ આજે પણ આપણને પૂછાઈ રહ્યો છે.
ખૂબ જ સચોટ મુદ્દો. આ વિચાર સાથે જ આપણે આજની જ્ઞાનગોષ્ઠીને અહીં વિરામ આપીએ. આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.